તારીખ 13/11/1985 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 13, પાના નંબર 7.
પ્રયોગ 373 વચનામૃતનો બોર લીધો છે નવમા પાની શરૂઆતમાં. નાયકનો અભ્યાસ કરવો એટલે હું જ નાયક છું. બીજા પેરેગ્રાફમાં પણ એ વિશે ચાલે છે, હું જ નાયક છું. એ મુખ્ય સહજ નાયક મૂર્તિ હું છું, સહજ જ બનવું બનાવવું નથી. સહજ જ જ્ઞાન થતું હોવાથી, જ્ઞાન થયા જ કરતું હોવાથી હું સહજ નાયક મૂર્તિ છું, એવી જ મુખ્યતા રહી. અને એથી બીજા જે ભાવો છે, અન્ય ભાવો છે, તેનાથી હું વ્યતિરિક્ત જુદો છું, તેનાથી ભિન્ન છું. હું જ્ઞાયક છું અને જ્ઞાયક સિવાયના દ્રવ્ય ભાવોથી ભિન્ન છું એવું અંદરમાં પરિણમવાનો જોર આપવું, પરિણમવાનો પ્રયાસ થવો, પરિણમવાનો પુરુષાર્થ થવો, એને પ્રયાસરૂપ અભ્યાસ કરવામાં આવે છે. વારંવાર પ્રયાસરૂપ અભ્યાસ એ સહિત જે કાંઈ ચિંતવન ચાલે છે એમાં વિશેષ ચિંતવન, વિશેષ એટલે પોતાના પરિણમમાં તત્વદ્રષ્ટિએ જે ચિંતવન ચાલે, તત્વદ્રષ્ટિએ એટલે જ્ઞાયક છું એ ઉપરાંત બીજા જે ભાવો છે એ તત્વદ્રષ્ટિએ જ્ઞાયકમાં સમાતા નથી, જ્ઞાયકથી ભિન્ન છે. અને જ્ઞાયકથી ભિન્ન છે તેથી જીવ તત્વ સ્વરૂપે નથી, એનું નીડું ચિંતન ચાલવું, વિશેષ ચિંતન ચાલવું. અથવા શાસ્ત્રોમાં જે જે વાતો આવે છે તેનું તત્વદ્રષ્ટિએ ખતમ કરવી, તત્વદ્રષ્ટિએ તેને નવ તત્વ છે એમની દ્રષ્ટિ દરેકની બુદ્ધિ છે, તો કઈ વાત શેમાં જાય છે, કઈ વાત શેમાં જાય છે, શુદ્ધ પર્યાયો અને અશુદ્ધ પર્યાયોના વિભાગ છે એને જેમ છે તેમ સમજવા જોઈએ, એનું પ્રોપર તત્વની જેમ છે એમ સમજવું જોઈએ. એમ ભેદ જ્ઞાનના અભ્યાસ સહિત વિશેષ ચિંતન કરે, હિન્દુ ચિંતન કરે, એ ચિંતવા ચિંતનપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કરવું ઘટે, એ પ્રકારે શાસ્ત્ર અધ્યયન ચાલવું જોઈએ. અથવા શાસ્ત્રકાર જે તે વાત કરે છે તે બધા પ્રધાનતાથી કરે છે, કે ભાવો તો બધા અનુભવ ગોચર થાય છે, જે તે પ્રકારના બધા જ ભાવો અનુભવ ગોચર થાય છે, તો એમાં અનુભવ શું છે સમજવાની પદ્ધતિ એક તો તર્ક વિચારની છે, તર્કણાની પદ્ધતિ છે, એમાં ન્યાય અન્યાય શું છે એ એક પ્રકાર છે, અને એક અનુભવ પ્રધાનતાથી પણ સમજવાની પદ્ધતિ છે, કે અહીંયા અનુભવ શું, અહીંયા અનુભવ શું કામ કરે છે, એ રીતે અનુભવને તપાસીને કહેનારનો જે અનુભવ મુખ્ય દ્રષ્ટિકોણ છે તે જ અનુભવ મુખ્ય દ્રષ્ટિકોણ સમજનારનો થાય, કહેનારનો જે દ્રષ્ટિકોણ છે તે દ્રષ્ટિકોણ સમજનારનો થાય, તો શાસ્ત્ર જે કહેનાર છે એના દૃષ્ટિકોણની અને શાસ્ત્રના વાંચનારના દૃષ્ટિકોણની એક વાક્યતા થાય, અથવા સુસંગતતા થાય, અથવા એ કહેવા ધારે છે તે સમજાય, તેનો કહેવા ધારેલો ભાવ લક્ષમાં આવે અને નહીંતર કહેવા ધારેલો વિષય લક્ષગત ન થાય. જ્ઞાનનો આધાર લઈએ તો આવે છે, જ્ઞાન તો થઈ રહ્યું છે, તો જ્ઞાનનો આધાર લઈએ તો જ્ઞાયક પકડ આવે એવું છે, પણ જો જ્ઞાનનો આધાર ન લઈએ અનાદિનો જે રાગનો આધાર છે એ જ આધારે આધારે ચાલે તો જ્ઞાયક છો એવો વિકલ્પ થશે, પણ એવું કઈ અંદરમાં જ્ઞાયક નો પત્તો નહીં થાય. એટલે આધાર તો બદલવો પડે છે. તો વિષય આ એવો સૂક્ષ્મ છે કે જ્ઞાનમાં તો જ્ઞાન ભેદન છે, સર્વ જીવોને જ્ઞાનમાં તો જ્ઞાન ભેદન છે. હવે એ જ્ઞાન ભેદન છે એ તો માત્ર અનુભવનો વિષય છે. જ્ઞાન ભેદન શું છે? વેદન તો માત્ર અનુભવનો વિષય છે. વેદન કોઈ વિચારના વિષયથી સમજાય છે? વેદન કોઈ વિચારના વિષયથી થોડું સમજાય છે. તો એ વિચારના પ્રકારથી સમજવાની જે પદ્ધતિ છે એમાં તો વેદન નહીં સમજાય કે વેદન આત્મા. વેદન તો માત્ર અનુભવનો વિષય છે, ભલે એ સૂક્ષ્મ છે, પણ એ તો જ્ઞાનના વેદનને પકડીને જ્ઞાનના વેદનને આવિર્ભૂત કરી જ્ઞાયક સુધી પહોંચાય છે. અને એ તો ત્યારે પહોંચાય છે કે જ્યારે એનો રસ વધે છે, ત્યારે જ્યારે એની જ્ઞાન રસ વધે છે, આત્મરસ વધે છે, ત્યારે એ કાર્ય થાય છે. એ સિવાય તો એ કાર્ય બનતું નથી. જે પરિણામો બાહ્ય પદાર્થ માટે આતુર છે, આકુળ વ્યાકુળ છે, આર્ત ધ્યાનમાં છે, ત્યાં તો આ વિષય કેવી રીતે જે શીતળ એવું જે ત્યાં તો એકદમ શું છે કે દુઃખ ઘણું છે. આકુળતામાં તો અનંત દુઃખ છે, અને આત્મા તો શીતળ સુખ સ્વરૂપે છે. તો શીતળ એવું જે આત્મસુખ છે એ પ્રત્યે જવાનો રસ કેવી રીતે ઉગ્ર થાય? વેદનથી જ્ઞાનને પકડીને એ વેદનની અંદર જે પ્રત્યક્ષતા છે, એ પ્રત્યક્ષ પ્રત્યક્ષપણું જે આ ખ્યાલમાં આવે ત્યાં એની ઉગ્રતા થાય. રસ ક્યારે ઉગ્ર થાય? કે પ્રત્યક્ષપણું જ્યારે એને પકડાય વેદનથી પ્રત્યક્ષથી, વેદનની એની પ્રત્યક્ષતાથી ઉગ્રતા આવે છે. એ સિવાય તો ઉગ્રતા આવતી એક બીજા દ્રષ્ટિકોણથી આ વિચાર એવો છે કે જાણપણારૂપ જ્ઞાન તો છે, મુક્ષુજીને જાણપણારૂપ જ્ઞાન છે એ સમજે છે, વિષયને બુદ્ધિગોચર કરે છે. તો જ્ઞાન કામ કરે છે તેની સાથે સાથે પ્રતિકરૂપ ભાવ શું કામ કરે છે એ પણ સાથે લેવું પડશે. જો પ્રતિકરૂપ ભાવ એ જ્ઞાનની સાથે મેળ ખાઈને ચાલતો નથી, અથવા જાણપણારૂપ જ્ઞાનને પ્રતીકનો સધિયારો મળતો નથી, અને જે અનાદિની ઊંધી પ્રતીક પડી છે એ ઊંધી પ્રતીક સાથે જાણપણારૂપ જ્ઞાન પરિણમા કરે, તો એ જાણપણારૂપ જ્ઞાન અને પ્રતીક બે વચ્ચેની જે સુસંગતતા રહેતી નથી, અને બે વચ્ચે જે વિસંગતતા ઊભી છે એના કાર્યના પરિણામને કેવી રીતે લાવશે, સ્વકાર્યના પરિણામને કેવી રીતે લાવશે એની આવશે. એટલે અંગો પ્રકાશમાં આપણે જે વિષય ચાલે છે આજે થોડા એના ઉપર વિચારો વિચાર્યા. ત્રણ જગ્યાએ આપણે કાલે ફરીને વાત કરી, ત્રણ જગ્યાએ એમને પ્રતીકને સાથે લીધી છે કે જ્ઞાનમાં સર્વજ્ઞ શક્તિ સ્વરૂપ અથવા પરિપૂર્ણ સ્વભાવ સ્વરૂપ અખંડ તત્વ જ્ઞાનમાં જાણ્યું અને પ્રતીતિના બળથી જ્ઞાન વિશુદ્ધ થયું એમ કીધું. તો પ્રતીતિ શું કામ કરે છે? પ્રતીતિરૂપ ભાવ ત્યાં શું છે કે હું આવો છું, હું કોણ, હું ને છું, અસ્તિત્વમાં છું, છું એટલે અસ્તિત્વ પકડે છે, અને કોકનું નહીં પણ હું છું પોતાનું જ અસ્તિત્વ ગ્રહણ થાય છે પ્રતીતિ ભાવે. તો જે જ્ઞાને જાણ્યું કે આ હું, એ પ્રતીતિ પણ એમ જ આવવી જોઈએ કે આ હું, ત્યારે એ જ્ઞાનમાં બળ વધે છે, ત્યારે એ જ્ઞાનમાં રસ વધે છે, ત્યારે કાર્ય છે આગળ ચાલે છે. ત્યાં સુધી એનું કાર્ય થતું નથી. એટલે મુમુક્ષુતાની ભૂમિકામાં જ્યાં સુધી વિચારરૂપ જ્ઞાનમાં જાણપણારૂપ જ્ઞાન છે, એ જાણપણારૂપ જ્ઞાન પ્રતીતિનો સાથ ન મળે એને જ્યાં સુધી, ત્યાં સુધી જાણપણારૂપ જ્ઞાનની સાથે ઊંધી પ્રતીતિ તો અનાદિની વર્તી જ રહી છે. બે પરિણામ તો બંને ચાલુ છે. તો જાણપણારૂપ જ્ઞાનની સાથે પ્રતીતિની ઊંધાય એમને જ પરિણામ કરે અને એમાં ફેર ન થાય. તો આ જાણવું, જાણપણારૂપ, માત્ર જાણવું ઉપર છલ્લું રહીને એ ઘૂસાઈ જશે. એ જાણપણું કર્યું છે એ ઘૂસાઈ જશે સૂક્ષ્મ જ્ઞાનમાંથી, એનું કોઈ કાર્યગત પણ નહીં થાય. એમ થવા માટે શું કરવું? કે એની એક જ ચાવી છે કે ભેદ જ્ઞાન સર્જન. વેદનથી જ્ઞાનને પકડવું, વેદનથી જ્ઞાનને પકડવું એ જ ખરેખર ભેદ જ્ઞાન છે. પરથી ભિન્ન એ તો પરથી અભિન્ન થઈ રહ્યું છે એટલે પરથી ભિન્ન એમ ભેદ જ્ઞાન કરાવે છે. પણ જે ભેદ જ્ઞાન છે એ પર અપેક્ષાએ ભેદ જ્ઞાન છે, સ્વ અપેક્ષાએ તો તે અભેદ જ્ઞાન છે. પર અપેક્ષાએ ભેદ જ્ઞાન છે, તે જ જ્ઞાન સ્વ અપેક્ષાએ અભેદ જ્ઞાન છે અથવા નિજ જ્ઞાન છે. તો જ્ઞાનમાં જ્ઞાનને જાણવું એ અભ્યાસ છે. ભેદ જ્ઞાનમાં તો જ્ઞાનમાં જ્ઞાનને જાણવાનો અભ્યાસ છે. જ્ઞાનમાં કોને જાણવું છે? જ્ઞેય નથી જાણવું, ભલે જ્ઞેય પ્રતિબિંબિત થતું હોય તો પણ એને ગૌણ કરીને જ્ઞાનને જ જાણવું છે. માત્ર જ્ઞાન કેવું એવો જે ભેદ જ્ઞાનનો અભ્યાસ છે, એ અભ્યાસ સહિત જે વિચારણા ચાલે પણ એ અભ્યાસ સહિત ચાલે, એ અભ્યાસને છોડીને ન ચાલે, એ અભ્યાસ વિના ન ચાલે, તો જીવ સમ્યક દર્શન પામનાર જીવનો એ પ્રકાર ઉભો થયો કહેવાય. સમ્યક દર્શન નહીતર તો તત્વાભ્યાસ, શાસ્ત્રાભ્યાસ એ બધું ચાલે છે પણ એમાં સમ્યક દર્શન નથી થતું, એનું પણ કોઈ કારણ છે. એ રીતે ઊંડા ચિંતનપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કર્તવ્ય છે અને તો જ માર્ગની દિશા સૂજવાનું સુગમ થાય, અન્યથા નહીં. માર્ગની દિશા એટલે અંતર્મુખ થવાની દિશા, અંતર્મુખ થવાની દિશા તે માર્ગની દિશા છે. જેટલા કોઈ સમસ્ત પ્રકારના બાહ્ય દિશામાં બહિર્મુખ દિશાના ભાવવાળા પરિણામ છે એ બધા પરિણામ એ માર્ગના નથી, એ એકે પરિણામ માર્ગના નથી. માર્ગ તો કેવળ અંતર્મુખ હોવાથી અંતર્મુખની દિશા સૂજવી જોઈએ. એટલે ઉપર પ્રમાણે ભેદ જ્ઞાનપૂર્વક જો શાસ્ત્રોનું અધ્યયન હોય તો જ માર્ગની દિશા સૂજવાનું સુગમ થાય, અન્યથા નહીં. કેમ કે શાસ્ત્રમાં અનેક પ્રકારે શૈલી છે, શ્રદ્ધાની પ્રધાનતાથી, જ્ઞાનની પ્રધાનતાથી, આચરણની પ્રધાનતાથી, પ્રેમની પ્રધાનતાથી, જીવની પ્રધાનતાથી, પર્યાયની પ્રધાનતાથી અનેક પ્રકારે કથન શૈલી છે. અને જે તે પ્રકારની કથન શૈલી છે ત્યાં કહેવાનો મર્મ શું છે અને ત્યાંથી માર્ગ કેવી રીતે, માર્ગ ઉપર કેવી રીતે અવાય છે એ ઉપર એ શોધવાનો જેનો દ્રષ્ટિકોણ છે એને તો એ શોધતા મળે, પણ જેનો માર્ગ શોધવાનો દ્રષ્ટિકોણ જ નથી એ ભલે ગમે તેટલું વાંચ્યા કરે શાસ્ત્રનું, ગમે તેટલું શાસ્ત્ર શ્રવણ કર્યા કરે, તે ગમે તેટલી ચર્ચાઓ કર્યા કરે, એમાંથી કંઈ માર્ગની દિશા સુધી એવું નથી. તો જ માર્ગની દિશા સુજવાનું સુગમ થાય, અન્યથા નહીં. આ પ્રકારનો અંતર અભ્યાસ તે જ જીવ કરી શકે છે જેને ગુણનો મહિમા છે. આ પ્રકારનો અંતર અભ્યાસ તે જ જીવ કરી શકે છે. હવે આ કોણ કરે છે કે જેને ગુણનો મહિમા છે, જેને દોષનો પક્ષ કરવો નથી અથવા જેને રાગનો પક્ષ કરવો નથી અથવા જેને પુણ્યભાવો અને પુણ્યના ફળનો મહિમા નથી, એ એમાં નાસ્તિ છે. અસ્તિથી જેને ગુણનો મહિમા છે, જેને સ્વભાવનો મહિમા છે, જેને આત્માનો મહિમા છે, એ જ આ પ્રકારનો અભ્યાસ કરી શકે છે. અથવા જેનું ચિત્ત ઊંડી જિજ્ઞાસાને વશ, ઉદય પ્રસંગમાં રંગાતું નથી. સામાન્ય રીતે સર્વજીવો ઉદય પ્રસંગમાં એક મેઘ થાય છે, તન્મય થઈ જાય છે, એના પરિણામ રંગાઈ જાય છે ઉદય ભાવથી. તો જેને આત્મ સ્વરૂપની ઊંડી જિજ્ઞાસા છે, પોતાનું સ્વરૂપ ઓળખવા માટેની જેની ઊંડી જિજ્ઞાસા છે, એ જિજ્ઞાસા એટલે હદે તીવ્ર થઈ છે કે જેને વશ એને ઉદય પ્રસંગની અંદર પરિણામ એટલા રસવાળા થતા નથી, નિરસ રહે છે. એ વિશે આગળ પણ થોડો ચાલી ગયો છે કે જિજ્ઞાસા, અપૂર્વ જિજ્ઞાસાથી સર્વ અન્ય વિષયમાં, એક આત્માને છોડીને સર્વ અન્ય વિષયમાં નિરસ પણ આવી જાય સ્વાભાવિકપણે સહેજે સહેજે. ઉદય પ્રસંગમાં રંગાતું નથી અર્થાત નિરસ થઈ જાય છે. સત્પુરુષના વચનો અને શાસ્ત્રો જરૂર માર્ગ ચીન રહે છે કે આ એક શાસ્ત્ર વચનમાં અને સત્પુરુષના વચનમાં અસાધારણ તત્વ રહ્યું હોય તો એ છે કે અંતર્મુખનો માર્ગ ચિંધે છે. અંતર્મુખનો માર્ગ છે એનો નિર્દેશ કરે છે. સર્વથા વક્તવ્ય વિષય નહીં હોવા છતાં એનું કથનચિત વ્યક્ત વક્તવ્ય પણ જે છે તે કેટલા અંશમાં એ માર્ગને બરાબર બતાવે છે, નિર્દેશ કરે છે, છે આમ માર્ગ છે, માર્ગ આવો છે, આ પ્રકારે માર્ગ પ્રાપ્ત થાય છે. એ વિષય વિધિનો વિષય જેને કહીએ, માર્ગનો વિષય કહે છે કે જરૂર એની અંદર માર્ગ ચિંધવાનો આવે છે, ના આવે એવું બને નહીં. તો પણ મુમુક્ષુ જીવને પોતાની ઊંડી રુચિ અને પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ ઉપયોગથી માર્ગ તો પોતાથી જણાય છે. સત્પુરુષ છે માટે માર્ગ જણાય છે, શાસ્ત્ર વિદ્યમાન છે, ઉપલબ્ધ છે માટે માર્ગ જણાય છે એમ નથી. માર્ગ ચીંધનાર છે તો પણ એમ લેવું કે જે મુમુક્ષુ જીવની સ્વભાવની રુચિ છે, સ્વભાવની કોઈ તીવ્ર રુચિ છે, અનન્ય રુચિ છે સ્વભાવની, અને એ રુચિને કારણે જેનો ઉપયોગ પોતાના નિજ પ્રયોજનભૂત વિષયમાં ઘણી સૂક્ષ્મતાથી પ્રવર્તે છે તેને માર્ગ પોતાથી જણાય છે, તેને માર્ગ જણાય છે. એક તો પોતાથી માર્ગ જાણવાનું થાય છે, માર્ગ તો પોતે અંદરમાં શોધે છે અને માર્ગ તો પોતાને મળે છે પોતાના પ્રયત્નથી. ક્યારેક ઉપયોગ સૂક્ષ્મ થયો હોય ત્યારે, ઉપયોગ ક્યારે સૂક્ષ્મ થાય કે જ્યારે પોતાની તીવ્ર રુચિ હોય ત્યારે, સ્વભાવની તીવ્ર રુચિ વિના ઉપયોગ સૂક્ષ્મ થતો નથી, અને કદી સ્થૂળ ઉપયોગમાં સૂક્ષ્મ સ્વભાવનું ગ્રહણ થતું નથી. પેન્સિલને સૂક્ષ્મ અણી, સૂક્ષ્મ પોઈન્ટ કાઢવા માટે પેલો સંચો વાપરે છે, સંચામાં પેન્સિલ ફરે તો એનું જે અણી છે એ પોઈન્ટ સૂક્ષ્મ થાય. આ રુચિ છે એ જ્ઞાનનો, જ્ઞાનને સૂક્ષ્મ કરવાનો સંચો છે, રુચિ છે એ જ્ઞાનને સૂક્ષ્મ કરવાનો સંચો છે. જેને પોતાની નિજ સ્વરૂપની રુચિ એનું જ્ઞાન સૂક્ષ્મ થાય, બાકી ભલે ઉઘાડ ગમે તેટલો હોય. જ્ઞાન અંગપૂર્વની ધારણા કરે તો પણ જ્ઞાન સ્થૂળ થઈ જાય. સમ્યક દર્શન પામનાર એક છે, ચકલું બેઠું છે એનું જ્ઞાન સૂક્ષ્મ થાય, અને અંગપૂર્વધારી વિદ્વાન અને પંડિતનું જ્ઞાન સ્થૂળ રહે. કેવી રીતે? કે પોતાના જ પરિણામમાં રાગને દુઃખ તરીકે જોતો હું જોઈ શકતો નથી, તેથી ક્યાંથી ફસતો નથી, અને ચકલું છે દેખતું છે પોતાના પરિણામમાં ઉત્પન્ન થયેલા રાગને દુઃખ જાણીને હટે છે, ત્યાંથી ખસે છે, જ્ઞાનમાં આવે છે, સ્વભાવમાં આવે છે. આમ થાય તો જ્ઞાન કોનું સૂક્ષ્મ છે કે જે રાગમાં રહેલા દુઃખને જાણીને સ્વભાવ સુખ કરવો પડે છે તે, તેનું જ્ઞાન સૂક્ષ્મ છે. ઉઘાડ ઘણો છે છતાં ત્યાં જ્ઞાન સૂક્ષ્મ સૂક્ષ્મ નથી, કેમ કે ત્યાં તો રાગ સ્વરૂપે વેદાય છે, રાગ પોતા રૂપે વેદાય છે, એની અંદર દુઃખ છે, વેદન નથી, દુઃખ દુઃખ રૂપે વેદન છે, એવી જ્ઞાન સ્થૂળ છે. અથવા એ જ્ઞાન રાગની રુચિમાં પડેલું છે, એ આત્મા રાગની રુચિમાં પડેલું છે, એનું જ્ઞાન સ્થૂળ છે. એને નવ તત્વમાં રાગ આશ્રવ ને બંધ તત્વ છે, એની ખતમ નથી થતી. અથવા એ અન્ય ને પરભાવ છે, પરતત્વ છે, એની ખતમ એને પરપણે થતી નથી, સ્વપણે ખતમ નહીં થાય છે, એ સ્થૂળતા છે ખરેખર. તેથી મુમુક્ષુ જીવને પોતાની ઊંડી રુચિ, પોતાના સ્વરૂપની ઊંડી રુચિ, અને તે પૂર્વક ઉત્પન્ન થયેલો પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ ઉપયોગ, પ્રયોજનભૂત વિષય પોતાનો જ્ઞાય સ્વભાવ, અથવા પરભાવ નુકસાનકારક છે, રાગભાવ નુકસાનકારક છે, એનું પ્રયોજન છે. રાગથી નુકસાન થાય છે ત્યાં એનું પ્રયોજન છે, એને બરાબર સૂક્ષ્મતાથી પકડે છે, સૂક્ષ્મતાથી જાણે છે. એવી રીતે ઉપયોગ કામ કરવા લાગે છે તો માર્ગ તો એને પોતાથી જણાય છે, અંતર્મુખનો માર્ગ એને પોતાથી જણાય છે, અથવા સ્વસન્મુખ કેમ થવું એ માર્ગ એને પોતાથી જણાય. હવે એ વા એ વેદનથી જ્ઞાનને ગ્રહણ કરતા સ્વસન્મુખતા થાય છે, એ વાત બહુ સિદ્ધિ સાદી છે. એવી રીતે કે વેદન છે એ પોતે જ્ઞાન સ્વરૂપ છે. વેદન શું છે? કે એ તો જ્ઞાનનું જ પરિણામ છે, જ્ઞાનનું જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે, એ જ ખરેખર જ્ઞાનનું જીવન છે, અને એને જ જ્ઞાન પોતે જ વેદનાર વેદાનાર પોતે જ પોતાને ચેતે છે, અનુભવે છે, વેદનને જ અનુભવે જ્ઞાન, વેદનને ચેતે. તો એ જ્ઞાનનું જ્ઞાન થયું, તે જ શ્વસનનું જ્ઞાન થયું, તે જ શ્વસન વેદન જ્ઞાન થયું, તે જ અંતરનું જ્ઞાન થયું. એટલી સીધી સાદી વાત છે. અનુભવ પ્રકાશમાં એવું છે, ફેરવી ફેરવીને આવશે, જે આગળ એમની વાત અનેક વાર આવશે. બહુ સારો વિષય લીધો હોય અનુભવ પ્રકાર. તો આ છે કે સ્વનામ જ્ઞાન પોતે તે સ્વયં પોતે જ સ્વસંવેદ્યમાન છે, એટલે પોતે જ વેદન સ્વરૂપે છે, અને પોતે એના ઉપર ઉપયોગ મૂકે છે, પોતે પોતાના વેદનને ગ્રહણ કરે છે, ત્યાં આગળ પાછળ નથી. વેદન સતત છે, એટલે પહેલાના વેદનને પછી જાણે એમ નથી, ચાલતા વેદનને પકડે છે. ચાલતા વેદનને જે જ્ઞાન ગ્રહણ કરે તે વેદાનાર અને વેદનાર બંને એક થઈ ગયા. અને ત્યારે પ્રકૃતિ ભળે છે એની અંદર કે આજ હું આવો જ હું. ત્યારે જ્ઞાને જ્ઞાનને તો જાણ્યું, પણ પ્રતીતિનો સાથ થતા આનંદ ઉપજો. એ ત્યાં વાત લીધી છે અનુભવ પ્રકાશમાં, એ પ્રકરણ ચાલ્યું આપણે, એમાં આનંદ ઉપજવાની વાત સાથે લીધી છે. પ્રતીતિની સાથે બહુ ગુડ ભાષા છે અને બહુ અનુભવપૂર્ણ ભાષા છે. તો લેખું છે પોતાની પદ્ધતિથી, પણ અનુભવના દૃષ્ટિકોણથી ઉકેલ લાવે તો લખનાર ઉપર બહુમાન થાય. વિષયને વ્યક્ત કર્યો છે એ પણ ઘણી સૂક્ષ્મતાથી વિષયને વ્યક્ત કર્યો છે. અનુભવના વિષયને એ રીતે લેખનમાં લેખનીમાં ઉતારવો એક અસાધારણ વિષય છે. સાધારણ વિષય ઉપેક્ષા થાય, ગૌણતા થાય, ઉદયનું મૂલ્ય નીકળી જાય, કિંમત ઉડી જાય, તો એ બાજુનો રસ મોડો પડી જાય, નિરસ પણ મળે. અને પછી એ તો એક સાઈડ થઈ, બીજી સાઈડ એની બાકી છે કે પોતાના નિજ સ્વભાવની નિજ સ્વરૂપની ઊંડી જિજ્ઞાસા, એની રૂચિ, એ પૂર્વકનો જે પ્રયાસ ચાલવો અથવા જ્ઞાનીપૂર્વક સૂક્ષ્મ પ્રવૃત્તિ, એ બધો પ્રકાર ઉપજ હોય એમાં સ્વાસ્થ્યનો વિષય. અહીંયા બે વિષય ક્રમથી વારંવાર ચર્ચામાં આવે છે આ પ્રકરણની અંદર. આમ નાસ્તિથી આમ થવું જોઈએ, અસ્થિથી આમ થવું જોઈએ. જિજ્ઞાસા એટલે પ્રાપ્ત કરવાની ભાવના તો ન હોય તો જિજ્ઞાસાઓ ઉત્પન્ન પણ ન થાય. પણ જિજ્ઞાસામાં એક શું છે કે સત્ય શું છે એની એક ખાલી જગ્યા ઊભી થાય છે. જે ભાવના છે એમાં તો મને હો મને હો એમ પ્રાપ્તિનો એક પ્રાપ્તિની આકાંક્ષા છે, પ્રાપ્તિ માટેનો એક ભાવ છે, પણ એ પ્રાપ્ત થવા માટે જે કઈ પૂર્વગ્રહિત છે એમાં કઈક જગ્યા અવકાશ તો થવો જોઈએ ને? તો અવકાશ જિજ્ઞાસામાં થાય છે, જે કઈ અવકાશ છે એ જિજ્ઞાસામાં થાય છે. જિજ્ઞાસા છે એવો વિષય છે કે શું છે એ મારે જાણવું છે, મારું સ્વરૂપ કેવું છે એ જાણીને મારે એનો નિશ્ચય કરવો છે કે હું આવું છું. સત્ય સ્વરૂપનો નિશ્ચય કરવા માટેની ઉત્કંઠા એને જિજ્ઞાસા કહીએ, પણ એ સાધારણ નહીં, એક અસાધારણ પ્રકારેનો ઉત્પન્ન થાય કે જ્યાં સુધી એને સ્વરૂપ નિશ્ચિત ન થાય ત્યાં સુધી એને ક્યાંય બીજે રસ પડે નહીં, બીજે ક્યાંય એને ચેન પડે નહીં. માથામાં કીડા પીડા હોય તો એ સાફ થાય ત્યારે જ વેદના મટે ને, એક વાર તો એ જિજ્ઞાસાથી માથામાં કીડા પડવા જોઈએ. કેટલો ઉપાડ આ વિષયનો છે, ઉપાડનો પ્રકાર આવો છે, અહીંથી ઉપાડ ન આવે, આ પ્રકારથી ઉપાડ ન આવે તો સાધારણ જિજ્ઞાસામાં તો અનેક વાર એ આત્માનો પ્રશ્ન પૂછ્યો છે, અનુભવનો પ્રશ્ન પૂછ્યો છે, અને ઉત્તર દેનારાએ ઉત્તર પણ દીધો છે. પછી સમોસરણમાં હતો ત્યારે ભગવાનની વાણીમાં ઉત્તર આવ્યો, અને જ્ઞાની કે બીજા ગમે તે અજ્ઞાનીની સામે પૂછ્યો તો એને જે તે પ્રકારે જેને ગ્રહણ હતું એને ઉત્તર દીધો. પણ એ સામાન્ય જિજ્ઞાસામાં તો વાત કાંઈ એના સ્થાને યોગ્ય સ્થાનમાં પહોંચતી જ નથી. પ્રણતિ બીજી છે, પ્રતીતિ બીજી છે, જિજ્ઞાસા કર્યું ઊંડું ગયું નથી, એટલે વાત તો કાંઈ ઠેકાણે પડતી નથી. વાત ઠેકાણે પડતી નથી, કોઈ કામ કહેશે આગળ અનુભવ પ્રકાર કે એક પણ કામ ન થાય. ચોરાશી લાખ યોની રૂપ મુસાફરખાનામાં સદા ફરનારા એ પોતે નો સદા ફરનારો કોઈ બીજો નથી. ચોરાશી લાખ મુસાફરખાનામાં સદા ફરનારા એ ક્યારે ક્યાંય પણ સ્થિર નિવાસ ન કર્યો. આયુષ પૂરું થયું તો ઉપડ્યો બીજે, આયુષ પૂરું થયું તો બીજો ઉપડ્યો બીજે. આ પરમ જ્યોતિ પોતાના શિવ ઘરમાં ન પહોંચે ત્યાં સુધી કાર્ય પણ ન સરે. ત્યાં પાઠાંતર દીધું છે કે એક કાર્ય ન થાય જ્યાં સુધી આ પરમ જ્યોતિ સ્વભાવ જ્યોતિ જ્યાં સુધી શિવ ઘરમાં ન પહોંચે, શિવ ઘરમાં ન પહોંચે ત્યાં સુધી એક કામ થાય પોતાનું એકે કામ થશે. આટલું બધું મંદિરો બંધાયેલા, શાસ્ત્રો કાર્ય કર્યું, પ્રચારનું કાર્ય કર્યું, આટલું આટલું સાંભળ્યું, આટલું આટલું માનસું, એક કાર્ય કોઈ કાર્ય નથી. જપી તપી બ્રહ્મચારી યતિ આદિ ઘણા વિષ ભર્યા, પણ તેથી શું? જપ જપો તપ તપો બ્રહ્મચર્ય પાયું મુનિ થયો જતી હતી. ઘણા વેશ ઘેર્યા તેથી શું થયું? તેથી હવે તો નિજ અમૃતને પીવાથી અનાદિનો ભ્રમ થઈ મટે. અનુભવ કરીને અમૃતનો આસ્વાદ કરે તો એને અજર અમર થાય ને ભાવ ભ્રમણ મટે, નહીં તો બીજી રીતે તો ક્યાંય એક કાર્ય થયું. અનુભવ ઉપર જ બધું જોયું. જપી તપી થયો, બધા વેશ ધારણ કર્યા, ગ્રસ્ત નો પણ વેશ, ત્યાગી નો પણ વેશ, બધા વેશ જ છે, પર્યાય માત્ર વેશ છે. આત્માને ગ્રસ્તપણાનો વેશ પણ નથી, મુનિપણાનો વેશ પણ નથી, અરે અરિહંત સિદ્ધપણાનો વેશ પણ આત્માને નથી, એની અપેક્ષા નથી આત્માને. તો એથી આગળની ચીજ છે. મહાન તત્વ છે એ બધા એને વેશમાં નાખી દીધા છે. તેથી પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ ઉપયોગથી માર્ગ તો પોતાથી જણાય છે, આવું કારણ આપે તેને કાય થાય તે અનાદિ નિયમ છે. આ પ્રકારે જે કાર્ય આપે શાસ્ત્ર જ્ઞાન સિવાય તો બીજી ક્રિયાએ ચડવાનો પ્રશ્ન નથી, તત્વજ્ઞાન સિવાય તો. તેમાં પણ જિજ્ઞાસા, રુચિ, ભેદ જ્ઞાનનો પ્રયોગ અને પ્રયોજનભૂત વિષયમાં ઉપયોગનું સૂક્ષ્મતાથી પ્રવર્તન, આ બધા પ્રકાર ઉત્પન્ન થાય એનું કારણ એને આવે અને કાર્યને થાય એ કદી બંધો નથી, નિયમ છે. એ કારણ આપે તેને કાર્ય થાય જ તે અનાદિ નિયમ છે. ખરેખર તો એક કુદરતનો જ વિષય છે, એક વિજ્ઞાનનો જ વિષય છે કે જે પ્રકારે એની પરિસ્થિતિમાં સ્વકાર્યની ઉત્પત્તિ ન થાય એવા એવા પૂર્વ પર્યાયોના કારણરૂપ પર્યાયો બને અને કાર્ય ન થાય એવું કદી બને. એ તો દ્રવ્યનો સ્વભાવ છે. ખરેખર તો દ્રવ્યનો સ્વભાવ છે કે જેવું પોતે છે તેવા જ ભાવે પરિણમવું. નિર્ભાવ ભાવે પરિણમવું એ દ્રવ્યનો સ્વભાવ નથી. કાંઈ ભલે અનાદિથી ત્યાં સુધી પરિણમી રહ્યો હોય પણ એ કઈ સ્વભાવ નથી દ્રવ્યનો. દ્રવ્યનો સ્વભાવ તો જેવું દ્રવ્ય સ્વરૂપે છે તેવા સ્વરૂપે તેવા જ ભાવે પરિણમવું એ દ્રવ્યનો સ્વભાવ છે. તેથી અંદરથી કોઈ તૈયાર થાય, પોતાના સ્વરૂપરૂપ પરિણામ માટે કોઈ અંદરથી તૈયાર થાય ને એ દ્રવ્યને ના પાડે એમ કેમ બને? દ્રવ્ય પરિણમવા માટે પાછળ રહે એમ કેમ બને? દ્રવ્ય તો આગળ થવાનું એનો સ્વભાવ છે. એટલે કોઈ બેંચીએ જે લીધું છે કૃષ્ણ બોલમાં કે ભાવના ન ફળે તો 14 બ્રહ્માંડને ફરવું પડે એનું કારણ. જ્યારે બહારની અંદર પણ પુણ્યના પરિણામથી પુણ્યનો યોગ મળે છે, પાપના પરિણામથી પાપના ફળ મળે છે, એ તો બંને વિભાવ ભાવ છે. તો પણ કુદરત છોડતી નથી. કુદરત કોને છોડે? કુદરત છોડતી નથી. શ્રેણીક મહારાજા કુદરત છોડે છે કે ભગવાન મહાવીર મહર્ષિના ભાવથી ઠેઠ આખો આરોપ પૂરો કર્યો. ચોથાની શરૂઆતમાં મરીચીના ભાવમાં છે અને ચોથા આરાના છેડે એક કોડાકોડી સાગરનો આરો છે, પોતે મહાવીર ભગવાન છે. તો અસંખ્ય અબજ વર્ષ ગયા છે, કેટલા અસંખ્ય અબજ વર્ષ ગયા છે એક ચોથા આરાના, સૌથી મોટો ચોથો આરો. જે વસ્તુ કુદરતી છે એમાં બીજું શું કોઈનું ચાલે? કોઈનું કરવું કરાવવું તો વસ્તુ સ્થિતિમાં છે. જ્યારે પુણ્યના ફળ કોઈને છોડે નહીં, પાપ પરિણામના ફળ કોઈને છોડે નહીં, તો સ્વરૂપની ભાવનાથી સ્વરૂપ પરિણમવાનું કેમ છૂટે? કેવી રીતે છૂટી શકે એ છૂટવાનો પ્રશ્ન નથી. આ તો સ્વદ્રવ્યનો વિષય છે. પેલું તો પરદ્રવ્યમાં આ પરિસ્થિતિ છે, તો આ તો સ્વદ્રવ્યનો વિષય છે, સ્વાધીન વિષય છે. અને દ્રવ્ય એવા સ્વભાવ વાળો છે, સ્વરૂપ રૂપે પરિણમવાના સ્વભાવ વાળો છે. જે દ્રવ્યને સ્વરૂપ રૂપે પરિણમવાના સ્વભાવ વાળું જુએ, સ્વભાવ દ્રષ્ટિએ જુએ, એને સ્વભાવ પરિણમન સમજ છે. એ વસ્તુ સ્થિતિ છે. મળી માર્ગની વિધિના વિષયમાં મુમુક્ષુ જીવને અતિ ઉપકારી થાય એવું માર્ગદર્શન વચનામૃત આંક 373માં નીચે પ્રમાણે છે. બહુ ટૂંકામાં પણ આ એક વિષય 373નો સરસ આવ્યો છે કે માર્ગની વિધિના વિષયમાં, બીજા વિષયમાં નહીં, એમ પુણ્ય પાપના વિષયમાં માર્ગદર્શન નથી આપતા, માર્ગની વિધિના વિષયનું આ માર્ગદર્શન છે. તેથી અતિ ઉપકારી એને સમજવું જોઈએ. 373માં નીચે પ્રમાણે છે કે બધા તાળાની ચાવી એક, ચાવી એટલે તો એ માર્ગની વિધિનો જ વિષય થયો ને, એ રીતે શબ્દો આવ્યા છે. બધા તાળાની ચાવી એક, તાળું એટલે સમસ્યા. તને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ કોઈ પણ સમસ્યાની આ માસ્ટર કી છે એમ કહેવું. બધા તાળાની ચાવી એક નાયકનો અભ્યાસ કરવો. નાયકનો અભ્યાસ કરવો એટલે હું નાયક નાયક મૂર્તિ જ્ઞાનનો આધાર લઈને, જ્ઞાનને પકડીને, વેદનને પકડીને, માત્ર જ્ઞાન અથવા જ્ઞાયક સહજ જ્ઞાન મૂર્તિ નાયક મૂર્તિ. આમ જે અભ્યાસ કરવો એવો ભાવમાં અભ્યાસ કરવો, વિકલ્પમાં નહીં, જ્ઞાન ભાવમાં, પ્રતીતના ભાવમાં એવો અભ્યાસ કરવો, એટલે શ્રદ્ધા જ્ઞાનમાં એવો સિદ્ધ અભ્યાસ કરવો. વિકલ્પ તો ચારિત્રરૂપ, તો ચારિત્રનો પર્યાય તો વિકલ્પરૂપ છે, તેને છોડી દીધું. શ્રદ્ધા જ્ઞાનમાં એવો અભ્યાસ કરતા આચરણ ઉભું થશે, વિકલ્પ મળશે એમ કહેવું. આનાથી બધા તાળા ખુલી જશે, એટલે કે તારી કોઈ સમસ્યા નહીં રહે, ક્યાંય પ્રશ્ન પૂછવાનો નહીં રહે. પણ આ કિરણ ક્યાં પ્રશ્ન પૂછવા જાય એ બતાવો, કોને પૂછે ને કેવી રીતે સમજે, પરિસ્થિતિ નથી. ત્યાં તો એટલું ટૂન છે મનુષ્ય ભાવમાં કે પૂછવાની વ્યવસ્થા છે અને સમજાવનારની વ્યવસ્થા છે, વ્યવસ્થા. છતાં આ ચાવી એના હાથમાં આવી જાય, હું જ્ઞાયક છું એ ચાવી એના હાથમાં આવે, બધી સમસ્યા ખુલી જાય છે. એને કોઈ સમસ્યા રહે એ પ્રશ્ન નથી. બધા જવાબ અંદરથી મળે. અનંત નય છે એટલા ન્યાયો છે, અને અનંત નયનો ન્યાયાધીશ, ન્યાયાધીશ કહો કે ન્યાયાધીશ કહો, એ આત્મા પોતે ન્યાય છે. એની સમીપમાં જાય, એની નજીકમાં જાય શ્રદ્ધા એ જ્ઞાને, અને એને કોઈ મૂંઝવણ રહે કે સમસ્યા રહે એ વાત નથી, એ પ્રશ્ન નથી. સર્વાંગ સમાધાનનો ભંડાર છે. એને નજીક ગયો કે એને સમાધાન થઈ ગયું, ન સમાધાન થાય પ્રશ્ન. ક્યારે પણ જીવને સમાધાન ન થાય તો એને સીધું જ્ઞાયક ઉપર જવું, સમાધાન. એ તો એક આ દ્રષ્ટિએ તો એક બહુ ખુલ્લી ચેલેન્જ છે. કે તમે કોઈ પણ સમસ્યા લાવો અને હું જ્ઞાયક છું એમ સ્વભાવ સમીપતા સ્વભાવ કરતા કઈ સમસ્યા ખૂલતી નથી, છૂટતી નથી, સમાધાન મળતું નથી, લાવો ચેલેન્જ છે. કોઈ પણ સમસ્યા લઈ આવો કે જેનું સમાધાન નથી આવતું, આવો વિશે એ વાત રહેતી નથી. આનાથી બધા તાળા ખુલી જશે. જેને સંસાર કારાગૃહમાંથી છૂટવું હોય, જેને મુક્તિપુરીમાં જવું હોય, તેને મોહ રાગ દ્વેષ રૂપ તાળા ખોલવા માટે જે અટકાણો છે, તાળાબંધી થઈ છે, જે ભ્રમણામાં, જે રાગમાં, જે દ્વેષમાં, તે તમામ તાળા ખોલવા માટે નાયકનો અભ્યાસ કરવા એક જ ચાવી લગાવી નીકળે છે. બહુ મહત્વનો આ માર્ગદર્શન છે કે આ એક જ ચાવી લગાડવી મારે. આ એક ચાવી તારા બધા તાળા ખુલે, કોઈ તાળું નહીં ખુલે એવું નહીં બને. આટલું બધું સ્પષ્ટ ચોખ્ખું સિદ્ધે સિદ્ધું સાદી ભાષામાં મળવું એ પણ બહુ મોટો ભાગ્યનો વિષય છે. બધાને મળતું નથી, શોધવું પડે છે. આ ચાવી શોધવી પડે છે. આ તો શોધીને આપી કાલે આ ચાવી, જેને શોધી એને આપી સીધી ચાવી લઈ લે. આ ચાવી માટે મહેનત કરી શોધવી પડે છે ચાવી, એવું વિષય. તેથી એમ લીધું છે ઉપર અતિ ઉપકારી થાય એવું આ ભારત સિદ્ધિ જ ચાવી આત્મા ખોલ તાળો આ રહી ચાલે. ક્યાંય તને મૂંઝવણ થાય એવો પ્રશ્ન નથી, અને મૂંઝવણ થાય તો એ મૂંઝવણ કેવી રીતે તને બતાવે. આ ચાવી લીધા પછી તને તાળું ન ખોલ્યું તો બતાવ કેવી રીતે ન ખોલ્યું, કેવી રીતે પ્રશ્ન જ નથી. મૂંઝવણ રહે કે સમસ્યા રહે એ પ્રશ્ન જ નથી. જબરદસ્ત વાત છે. તત્વજ્ઞાનની વિચારણા ચાલતી હોય છે એવા મનુષ્ય જીવની આ અમૂલ્ય માર્ગદર્શન છે. જે માર્ગને શોધવા માટે ઊંડો ઉતરવા તૈયાર થયો છે, તત્વજ્ઞાનની ગુફામાં જવા તૈયાર થયો છે, એને તો સીધી આત્મા મૂકી ફ્લડ લાઇટ આપી દીધી છે. આપે છે ને મોટી મોટી લાઇટ, સામાન્ય લાઇટ નથી, હાઈલાઇટ છે. ખરેખર તો વિષય ઉપરનું બહુ મોટું માર્ગદર્શન છે, અથવા બહુ હાઈલાઇટ આપી છે એમ કહેવું જોઈએ આ વિષયમાં. જે જીવને અંદરમાં તત્વજ્ઞાનની વિચારણા બરાબર ચાલતી હોય અને એ તત્વજ્ઞાનની વિચારણામાં જે માર્ગને શોધતો હોય, માર્ગ ન મળતો હોય અને મૂંઝવણ થતી હોય, તેવા મનુષ્યને તો આ જબરજસ્ત માર્ગદર્શન, અમૂલ્ય માર્ગદર્શન છે અને જબરજસ્ત માર્ગદર્શન. તત્વજ્ઞાનના પ્રકરણમાં અનેક ધનુભેદના વિચારો ચાલે છે. તત્વજ્ઞાનના પ્રકરણમાં તો કેટલાક જુદા જુદા પ્રકારના મનભેદના વિચારો પણ આવી જાય છે, એવા વિચારો ચાલતા હોય છે. તેમાં સર્વ પ્રકારને ગૌણ કરી નાખવા, એ બધા ભંગભેદના સર્વ પ્રકારને ગૌણ કરીને મુખ્યપણે હું જ્ઞાયક છું તે પ્રકાર સ્વરૂપ પ્રાપ્તિ માટેના સર્વ પ્રકારોમાં મૂળભૂત પ્રકાર છે, અથવા માર્ગ માર્ગની આ કરોડ રજ્જુ છે. ખરેખર તો હું જ્ઞાયક છું એ પરિણમન છે, એ આખા માર્ગની કરોડ રજ્જુ. માણસને કરોડ રજ્જુ હોય છે એ તબીબી વિજ્ઞાન એમ કહે છે કે બધા જ્ઞાન તંતુઓ ક્યાં આગળથી કામ કરતા થાય છે, એટલે ત્યાં કઈક ખોટું આવે છે એટલે બીજે ગડબડ થાય છે. કરોડરજ્જુમાં ક્યાંક ખોટું આવે છે એટલે બીજે બધી ગડબડ થાય છે. કોઈને હાથ ખોટો પડે, કોઈને પેરાલિસિસ થાય, કોઈને આ થાય, કોઈને માથામાં થાય, કોઈને કાંઈ. આ હું જ્ઞાયક છું એ ભૂલો છે એટલે જીવ અનેક પ્રકારે વિભાવમાં રોગિષ્ઠ થઈ જાય છે. વિભાવના રોગ અનેક પ્રકારના થાય છે, એટલે લીધું છે એમાં કે તત્વજ્ઞાનના પ્રકરણમાં અનેક ભંગભેરના વિચારો આવે, વચ્ચે ચાલે, બીજી બધી વાત ગૌણ કરી નાખવી, કોઈ વાતની મુખ્યતા લાવવી. એ બધાને ગૌણ કરીને મુખ્યપણે હું જ્ઞાયક છું. આ બહુ બધાનું પ્રકરણ છે, વિચારણાનું આ બધાનું પ્રકરણ છે કે હું જ્ઞાયક છું તે પ્રકાર સ્વરૂપ પ્રાપ્તિ માટેના સર્વ પ્રકારોમાં મૂળભૂત પ્રકાર છે. બીજી અનેક રીતે કોઈ એમ કહે છે કે આત્મા એક છે, આત્મા ભેદ છે, આત્મા પૂર્ણ છે, ધ્રુવ છે, અપરિણામી છે, બધી વાતની અંદર બધા અનેક પ્રકારના એ બધા ભંગભેદો છે. અભેદ પણ એક ભંગભેદ જ છે. જેમ ભેદ ભેદવાળો આત્મા છે દ્રવ્યગુણ પર્યાય, એમ એ બધાથી અભેદ છે પણ એ પણ ભંગભેદમાં જાય છે. મૂળભૂત પ્રકાશમાં આટલી બધી શાસ્ત્રોમાં આત્મા સંબંધી વાત આવી, અનેક પ્રકારે ઉપદેશ આવ્યો, પણ આનો મૂળભૂત પ્રકાર છે એકાદી મૂળભૂત પ્રકાર હું જ્ઞાયક છું એ આ તમામ વિચારણાનો આત્મ પામવા માટે ન તો મૂળભૂત સ્વરૂપ પ્રાપ્તિ ન તો મૂળભૂત પ્રકાર છે બધામાં. તેમ જાણીને તે પ્રકારે પ્રયત્નનો અભ્યાસ પોતાની પૂરી લગ્નીથી થવો ઘટે છે. એ આ વિષયને આ રીતે નિશ્ચિત કરીને નક્કી કરીને પોતાના પ્રયત્નનો અભ્યાસ પૂરી લગ્નીથી આ જ પ્રકારે કરવો, અથવા ક્યાંય પણ રોકાયા વિના આ પ્રકારે શ્રદ્ધા અને જ્ઞાનમાં જ્ઞાયક ભાવના ભોલનપૂર્વક પ્રયત્ન થવો જોઈએ. આ મૂળભૂત અભ્યાસમાં આ પ્રકારે ચાલતી તો કાર્ય સિદ્ધિ ન થાય એ કોઈ પ્રશ્ન નથી. ત્યાં પછી કોઈ સમસ્યા જ નથી. જ્યાં અભ્યાસ ચાલ્યો ત્યાં કોઈ સમસ્યા નથી, અભ્યાસ ન ચાલે ત્યાં એ બધી નાયકનો અભ્યાસ ચાલ્યો એની કોઈ સમસ્યા રહેતી જ નથી કે થતી જ નથી. આ સ્થિતિ વાત એટલે ક્યાંય પણ રોકાયા વિના બીજું બધું અપ્રયોજન ભૂત જાણીને ગૌણથી જ ઊંઘી અને શ્રદ્ધા અને જ્ઞાનમાં પ્રતીતિમાં જ્ઞાનમાં નાયક ભાવનો ભોલનપૂર્વક ઘૂંટાઈને એ પ્રયત્ન ચાલવો જોઈએ. ઘૂંટણ છે એ એના રસને સૂચવે છે. રસ વિના ઘૂંટણ કદી ચાલતું નથી, અને રસ ઉગ્ર થાય ત્યારે ઘૂંટણ ઘણું ગાઢ થઈ જાય છે, અને એ ઘૂંટણમાં વિકલ્પ સમાયને ઘસાઈ ખલાસ થઈ જાય છે. એ રીતે નિર્વિકલ્પ દિશા ઉત્પન્ન થાય છે.